एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार रामनारायण विश्वनाथ पाठकनी वार्ता मुकुंदराय ऑडियो पठन अनीता पादरिया रावैया ગામમાં સવારના 9-10 વાગે પાદરે વડલા હેઠળ ગામના ઢોર ભેગા થયેલા છે. વડનો છાયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઈ ઢોર માંડમાંડ ઉઠી પાછું છાય જાય તે સિવાય ઢોર પણ નિસ્તબ્ધ થઈ ગોવાળની રાહ જોતા બેઠા છે. નજીક તળાવની પાળ ઉપર એક નાની પણ સુંદર પુરાતન દેરી છે. આ દેરી ત્યાંથી જડેલ પ્રાચીન વલ્ભીના શિલાલેખથી અત્યારે તો ઘણી જ પ્રસિદ્ધ થઈ છે. પણ આ વાર્તાનો સમય તેના અગાઉ 3 વર્ષ પહેલાંનો છે. તે વખતે તે દેરી પાસે ધર્માદાની જાર વેરેલી પડી હતી. એ જાર ચણીને ધરાઈને કેટલાક પોપટ દેરી ઉપર અત્યારે મોટા માથા હલાવતા હલાવતા જાણે કોઈ કારભારા ડહોળતા હોય તેમ વાતો કરતા હતા. તે સમયે એક ઠાકરડો બેઠેલા ઢોરમાંથી વાંકો ચૂકો રસ્તો કરતો ધીમે ધીમે ગામમાં ગયો. ભરવાડોની ઝોકો વટાવી તે ચૌટામાં ગયો. ચૌટામાં પેસતા જ તેણે એક નવી ઉગાડેલી ચાની દુકાનેથી ચા પીધી અને દેવતા માંગી ચલમ પીધી. પછી માથા બંધાણનો છેડો છોડતો છોડતો તે બજારના મધ્ય તરફ ચાલ્યો અને વાણિયાની દુકાને આવી તેણે રઘનાથનું ઘર પૂછ્યું. 3-4 દુકાનના વાણિયાઓએ કોઈએ માત્ર ડોક લંબાવી, કોઈએ બહાર કૌતુકની નજર નાખી અને કોઈએ વૈખરીથી શું છે કોનું કામ છે એમ પૂછ્યું. પેલા ઠાકરડાએ ફરી નામ દીધું. જાણે તે પ્રશ્ન પૂરો સમજવાને વિદ્યાર્થીઓ મહેતાજીનો પ્રશ્ન જવાબ આપતા પહેલાં બોલે છે તેમ, કોણ રઘનાથ કે એમ 2-3 વાર બોલી એકે કહ્યું, રઘનાથ તો 2 છે, રઘનાથ જોશી પણ એ જોશી ફળિયામાં રહે છે અને રઘનાથ ભટ્ટ આ ખાંચામાં પહેલું ખડકીબંધ ઘર. રઘનાથ નામ 2-3 વાર બોલાતા એ ઘરમાંથી એક 22-1 વર્ષની વિધવાએ ડોકું બહાર કાઢ્યું. ઠાકરડાના હાથમાં તાર જોઈ તેણે ઘર સામું મોં કરી કહ્યું, બાપુ જાઓ જોઈએ, ભાઈનો તાર આવ્યો લાગે છે. બાઈએ થીંગડાવાળું પણ ચોખ્ખું આબોટિયું પહેર્યું હતું. તેનું મોં ચિંતાવાળું દેખાતું હતું અને માથાના વાળ આજે જ કઢાવેલા હતા, છતાં તેના અંગે અંગમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી દેખાતા હતા અને પોતાની સ્થિતિ ઉપરના પ્રભુત્વથી અને અજ્ઞાત કૃતકૃત્યતાના સંતોષથી જે સ્વસ્થતા આવે છે તે એનામાં હતી. ઘરમાંથી પહેરેલી ધાબળીએ પાઠની ભગવદ્ગીતાનો ગુટકો એમને એમ હાથમાં રાખી તેના પિતા બહાર આવ્યા અને ઠાકરડા પાસેથી તાર નીચે નંખાવી લીધો. બાપ દીકરી ઘરમાં ગયા. તારવાળો તેમનો ઉદ્વેગ જોઈ શીખની આશા છોડી ચાલતો થયો. રઘનાથ ભટ્ટ ધોતિયું પહેરી માથે સફેદ પાઘડી નાખી, ખુલ્લે ખભે એક ધોળું ખેસિયું નાખી હાથમાં લાકડી લઈ બજાર તરફ ચાલ્યા. ધ્રુજતા હાથ અને અસ્થિર પગ જોઈ ગંગાએ કહ્યું, બાપુ એમાં ચિંતા ન કરશો, ભાઈને આ વરસ આવવામાં મોડું થયું છે એટલે તાર કર્યો હશે, કાંઈ રોકાણ થયું હશે, તમે કહો તો હું ગામમાં જઈ વંચાવી આવું. ડોસાએ પોતા પર કાબૂ મેળવી માથું હલાવી ના પાડી, ચાલવા માંડ્યું. ગામમાં કસળચંદ વાણિયાનો દીકરો ફક્ત કપાસના ભાવના તાર વાંચવા જેટલું અંગ્રેજી ભણ્યો હતો. તેની પાસે જઈ રઘનાથે તાર વંચાવ્યો. ઘણી મુશ્કેલીએ છોકરાએ તાર બેસાડ્યો કે મુકુંદરાય મિત્રો સાથે લોકલમાં આવે છે. કેટલાક મિત્રો તે તારમાંથી નક્કી ન થઈ શક્યું. તાર સાંભળી ડોસા ચાલવા માંડ્યા એટલે કસળચંદે 2 ઘડી બેસવા આગ્રહ કર્યો. ડોસાએ કહ્યું કે ઘેર રસોઈ કરાવી છે એટલે ઉતાવળ છે. કસળચંદે બહુ જ મમત્વથી ડોસાને કહ્યું કે આ વખતે તો ભાઈની પાસે જરૂર ટપાલની અરજી કરાવવી છે. રાવૈયામાં ટપાલનું દુઃખ હતું. ટ્રેન થયા પહેલાં તોરણિયા મારફત તેમને ટપાલ આવતી. હવે રાવૈયા સ્ટેશન 4 જ માઇલ દૂર હતું પણ ટપાલની વ્યવસ્થા જૂની જ કાયમ રહી હતી. તેથી એક દિવસ નકામો જ હતો. રેલવેમાં નવી લાઇન થાય, નવું સ્ટેશન થાય તેમાં પોસ્ટ ખાતાને શું, એ ખાતું સ્વતંત્ર છે ના. રઘનાથ ઉતાવળે પગે ઘેર આવ્યા. ડોસાના મોં પરથી કુશળ સમજી ગંગાએ કહ્યું, હું નહોતી કહેતી તમે નકામી ચિંતા કરતા હતા, ભાઈ આવે છે ને? હા, અને સાથે તેના ભાઈબંધોને તેડતો આવે છે. હવે જમવાનું કેમ કરશું? ગાડી આવવાનો વખત તો થઈ ગયો છે, નહીં? તે દાળમાં હવે જ નાખી દીધો છે? હા, ત્યારે લાડુ કરીશું? ના, ભાઈને લાડુ પસંદ નથી, તેના કરતાં શીરો તેને ભાવે છે, એમ એક દિવસ કહેતા હતા. સાથે ભજીયા પણ કરીશું, તમે ભજીયા માટે જે મળે તે લઈ આવો, ઘી પણ જોઈશે, શીરા માટે બદામ તો છે. રઘનાથ ઘીનું વાસણ લઈ એમને એમ ગામમાં ગયા. બીજી બાજુ ગંગાએ તુવેરની દાળનું પાણી કાઢી નાખી, તેની લચકો દાળ કરી અને દહીં સરસ હતું તે ભાંગીને કઢી કરવા માંડી. થોડી વાળે રઘનાથ તપેલીમાં તાજું લીલી ઝાયવાળું ઘી અને બીજા હાથમાં કોળું લઈને આવ્યા અને કહ્યું, બીજું તો કાંઈ ન મળ્યું. કાંઈ ફિકર નહીં, તમે એના પાતળા પતિકા કરો, એ તો કોળાના પણ સરસ ભજીયા થશે. ગંગા ઉઠી અને ભજીયા માટે ચણાની દાળ દળવા બેઠી. ડોસા અતિ ચીવટથી ભજીયા માટે પાતળા પતિકા કરવા બેઠા. એમ આ થોડી મિનિટ પર ચિંતાજન્ય શાંતિમાં ડૂબેલું ઘર ઘડીમાં હર્ષજન્ય વ્યવસાયમાં પડી ગયું. રઘનાથ ભટ્ટ ગામના પ્રતિષ્ઠિત અને નાતજાતમાં સારી આબરૂવાળા ઊંચા કુટુંબના બ્રાહ્મણ હતા. નાની વયમાં મા બાપ ગુજરી ગયા હતા, પણ તેણે પોતાના જ સાહસથી પહેલાં જામનગર અને પછી કાશી જઈ અભ્યાસ કર્યો હતો. તે સંસ્કૃત સારું જાણતા, જ્યોતિષ, કાવ્ય, ભાગવત, કર્મકાંડ વગેરે ભણેલા હતા. તેમનો કંઠ ઘણો મધુર હતો અને જ્યારે ભાગવતની કથા કરતા, કૃષ્ણ યમુનામાં પડતા યશોદાએ કરેલા વિલાપનું વર્ણન કરતા કે ગોપિકા ગીત ગાતા, ત્યારે અભણ માણસ પણ આંસુ પાડતા. પોતાની પ્રતિષ્ઠાથી જ જ્ઞાતિજનોના દ્વેષ છતાં તે સારે ઘેર પરણ્યા અને તેમના જૂના ઘરાકો અને ગિરાસ તેમના કંકાસિયા કાકા પાસેથી એને મેળે પાછા આવ્યા. વખત જતાં તેમણે ગિરાસમાં કંઈક વધારો પણ કર્યો. તે મોટી ઉંમરે પરણ્યા હતા એટલે તેમની પત્ની નાની ઉંમરની હતી, પણ તેનું કુટુંબ ગામમાં અને નાતમાં સુખી ગણાતું. હરકોરને રસોઈ ઘણી સારી અને ત્વરાથી કરતા આવડતી. તેના જેવી પાતળી, મોટી, ફૂલેલી અને બરાબર ચડાવેલી રોટલી કોઈક જ કરી શકતું, અને પૂરણપોળી તો સ્ત્રીઓ તેની પાસે શીખવા આવતી. તેના જેવી ઝીણી વાટ કોઈ ન કરી શકતું, અને એક જાડી વાટ કરતાં બે પાતળી વાટનો પ્રકાશ વધારે પડે છે એ તેની પોતાની શોધ હતી. પણ આ સુખ ઝાઝા દિવસ ટક્યું નહીં. 9 વર્ષની ગંગા અને 6 વર્ષના મુકુંદને મૂકી હરકોર ગુજરી ગઈ. રઘનાથને સારા સારા ઘરેથી કહેણ આવ્યા, પણ તેણે મોટી ઉંમરે ફરી પરણવાની ના પાડી અને છોકરાને ઉછેરીને મોટા કરવા ઉપર જીવન ગાળવા માંડ્યું. છોકરા નાના હોવાથી અને સગા દ્વેષીલા હોવાથી તેમને બહારગામ જવાનું છોડી દેવું પડ્યું. છતાં કરકસરથી અને ખંત મહેનતથી તે સારી રીતે રહી શકતા અને 5 પૈસા બચાવી પણ શકતા. ગંગા 14મે વર્ષે વિધવા થઈ. એ એમના જીવન ઉપર બીજો વધારે કારી ઘા પડ્યો. પશ્ચિમ વયમાં આ ઘા ઠેઠ સુધી રૂજાઈ ન શક્યો. ગંગામાં માતાની આવડત, સુઘડતા અને પિતાનું સંસ્કારીપણું, ધીટભણું ઉતર્યા હતા. એણે જ નાના ભાઈને ઉછેરવાનો અને ઘરનો બીજો બધો ભાર ઉઠાવી લીધો. રઘનાથની સેવા તે માતા જેવા કોમળ સ્નેહથી કરતી, પણ રઘનાથમાં જૂનો ઉલ્લાસ કદી ફરી આવ્યો નહીં. તેમની બુદ્ધિની સૂક્ષ્મતા એની એ રહી, પણ નવા કાર્યનો ઉત્સાહ મંદ થયો અને દાહડે દિવસે તે ઓછા બોલા થતા ગયા. ભગ્ન હૃદયમાંથી જાણે તેમનું જીવન વેગથી સરવા માંડ્યું. માત્ર પુત્રને પ્રતિષ્ઠિત જોવાની તેમની જૂની ઈચ્છામાં નિઃશબ્દ નિષ્ક્રિય તીવ્રતા આવી. આવી સ્થિતિમાં પણ ગામમાં તેમની પ્રતિષ્ઠા એ જ રહી હતી. ઉલટું દુઃખમાં રાખેલી ધીરજથી તેમના તરફ પૂંજ્યભાવ થયો હતો. મુકુંદમાં મા બાપની સર્વશક્તિ ઉતરી આવી હતી, પણ તેના પિતાના ઓહાસનીયને લીધે તે કેળવાઈ નહોતી. નાનપણથી જ તેને સ્વતંત્રતાથી કામ કરવાની ટેવ પડી હતી અને એ ટેવ અંગ્રેજી શિક્ષણ લેવા તે બહાર ગામ ગયો ત્યારથી જ વધવા માંડી. મેટ્રિક થયા પછી તે કોલેજમાં ગયો હતો. અત્યારે તે BSCના પહેલા વર્ષમાં હતો અને ઉનાળાની રજા પડેલી હોવાથી ઘેર આવતો હતો. કોલેજના અભ્યાસના આ વર્ષમાં વિદ્યાર્થીનું ચારિત્ર્ય અને ભાવિ કારકિર્દી કાંઈક ચોક્કસ સ્વરૂપ પકડે છે અને કોલેજના સ્વાતંત્ર્યના વાતાવરણને લીધે અને પરીક્ષાની ચિંતા ન હોવાથી આ વર્ષમાં વિદ્યાર્થીમાં માનસિક અને શારીરિક ઉલ્લાસ પણ ઠીક હોય છે. આપણા મુકુંદરાયમાં પણ આ વર્ષ ઠીક ઉલ્લાસ આવ્યો હતો. તે ટેનિસ સારું રમી શકતો. ટેનિસની છેલ્લી રમતમાં જ માત્ર તે હાર્યો હતો, પણ તેની રમવાની છટા ઘણી જ વખણાઈ હતી. તેથી તેની છટાથી જ અને સામાન્ય રીતભાતથી સ્ત્રી વિદ્યાર્થીઓને તે ખાસ માનીતો થયો હતો. સ્ત્રી વિદ્યાર્થીઓ ટેનિસમાં તેને ભાગીદાર તરીકે માંગતી, અને હમણાં તો ટેનિસ કરતાં પણ સ્ત્રીઓ તરફની રીતભાતથી સર્વ પુરુષ વિદ્યાર્થીઓ પણ તેને ઘણું માન આપતા. કોલેજમાં મિસ ગુપ્તા કરીને એક બહુ જ જાજરમાન વિદ્યાર્થી હતી. પુરુષો તરફ કંઈક તિરસ્કારથી નજરથી તે જોતી. ડિબેટિંગ સોસાયટીમાં તે પુરુષોને હસી કાઢતી. પણ ઘણીવાર સ્ત્રીઓનો આવો તિરસ્કાર પુરુષને વધારે આકર્ષવા માટે જ હોય છે. મિસ ગુપ્તાને પણ તેમ થયું. અનેક પૈસાદારો અને ફેશનેબલ યુવાનો તેની સેવા કરવા તલસતા. ટેનિસના સામા પક્ષના પુરુષો તરફથી બહુ જ સહેલા પોઈન્ટ્સ તેને મળતા, અને તેના વળતા ફટકા નહીં લઈ શકવામાં પુરુષો પોતાને ધન્ય માનતા. પણ તેમાં અનન્ય સેવાનો લાભ તો મુકુંદને મળ્યો. એકવાર મુકુંદે તેના પક્ષકાર થઈ તેને 3 સેટોમાં લાગ લગાટ જીત અપાવી. ત્યારથી એમની મૈત્રી વધી. લેબોરેટરીમાં પણ બંને અનાયાસે ઘણીવાર એક જ ટેબલ પર ભેગા થઈ જતા. એકવાર મુકુંદના ટેબલ પર મિસ ગુપ્તા જઈ ચડ્યા. મુકુંદે ટેસ્ટ ટ્યુબમાં એક સુંદર વાદળી રંગનું ડિપોઝિટ બનાવ્યું હતું. તે બતાવી કહ્યું, મિસ ગુપ્તા, શું તમને આ રંગ સુંદર નથી લાગતો? મિસ ગુપ્તાએ હા પાડી. મુકુંદે વાત લંબાવી. સાયન્સને લોકો જડ માને છે, પણ કોણ કહેશે આમાં સૌંદર્ય નથી? મિસ ગુપ્તાએ ફરી હા પાડી. મુકુંદ આગળ વધ્યો. તમને નથી લાગતું આ રંગની સાડી હોય તો શોભે? મિસ ગુપ્તાએ કહ્યું, હા, એ રંગની સાડી હોય છે પણ ખરી. મુકુંદે જરા વધારે બહાદુર થઈ કહ્યું, હોવી જ જોઈએ. હિન્દુસ્તાન તો રંગોનો દેશ છે, આપણે રંગોના પ્રયોગ કરવા જ જોઈએ. આ રંગને આપણે સરખાવી જોઈએ તો કેવું? મિસ ગુપ્તાને આમાં ઘણો રસ પડ્યો. બીજે દિવસે મિસ ગુપ્તા એવી સાડી પહેરીને આવી અને મુકુંદે એ રંગનું સોલ્યુશન બનાવવા કહ્યું. મુકુંદે કહ્યું, તમે પોતે જ બનાવો, હું બધી સામગ્રી કરી આપું. મુકુંદે તેમ કર્યું. બધી ક્રિયા કર્યા પછી એક હાથમાં ટેસ્ટ ટ્યુબ અને બીજા હાથમાં સીસી લઈ મિસ ગુપ્તા છેવટનું દ્રવ્ય રેડતી હતી. અંદર ધીમે ધીમે રંગ થતો જતો તે જોતી હતી, અને તે જ વખતે તેના માથામાં ખૂસેલી પીન નીકળી ગઈ અને છેડો સરવા લાગ્યો. અડધું જાણતા અડધું અજાણતા તેનાથી મુકુંદરાયનું નામ દેવાઈ ગયું, અને મુકુંદે કંઈ નહીં કહી તેનો છેડો બહુ જ વિવેકથી અને મર્યાદાના દેખાવથી ખભા ઉપર સરખો કરી આપ્યો. બસ ત્યારથી જ મુકુંદ આખી કોલેજમાં ધન્યતમ યુવાન ગણાવા લાગ્યો. મુકુંદની પ્રતિષ્ઠા હવે વધવા લાગી. બધા વિદ્યાર્થીઓ તેને માન આપવા લાગ્યા. નોકરો પણ તેને સલામ ભરવા લાગ્યા અને તેનો હુકમ ઉઠાવવા લાગ્યા. તેનો ટેસ્ટ વખણાવવા લાગ્યો. તેની મૈત્રી કરવી એ ફેશન થઈ. તેને ઘણા પૈસાદાર મિત્રો થયા. તેમને તે કેટલીક ઉત્તમ ચીજોના ઉપયોગ શીખવતો, ટાઈના પ્રકારો શીખવતો, રેકેટ સંબંધી અને ફટકા મારવા સંબંધી સલાહ આપતો, છેલ્લામાં છેલ્લી ઢબ સંબંધી અભિપ્રાય આપતો. આ બધા પ્રસંગોમાંથી તે પોતે ન ખરીદી શકે એવી ઘણી ચીજો તેને વગર પૈસે મળતી. મિત્રો આગળ તે ગરીબ દેખાવું પસંદ કરતો નહીં. પૈસાદાર દેખાવાની કળા તેને સિદ્ધ છે એમ તે માનતો. તેની પાસે પૈસા ઓછા હતા, પણ તે પાકીટ ઊંચી જાતનું વાપરતો. તે બનાતાના ઊંચા જોડા લઈ શકતો નહીં. બ્લેકો લગાડી તેને બરાબર સફેદ અને ડાઘા વગરના રાખી શકતો. પાટલૂન નેકટાઈ પહેરવાનો રિવાજ તેણે હજી દાખલ કર્યો ન હતો, પણ ઝીણા ફરફરતા ધોતિયા તે સુંદર રીતે પહેરતો. આ બધાનું પરિણામ એ હતું કે જો કે તેના બહારના દેખાવના પ્રમાણમાં તે બહુ કરકસરથી રહેતો, પણ પોતાની સ્થિતિથી ઘણું વધારે ખર્ચ કરતો અને બાપ પાસેથી ચોપડીઓ મંગાવવાના ખોટા બહાનાથી તેને ઘણીવાર પૈસા મંગાવવા પડતા. તેની છેવટની ફતેહોથી અંજાઈ પાસેના કેટલાક પૈસાદાર મિત્રો તેને ત્યાં આ વખતે વેકેશન ગાળવા આવતા હતા. ગંગા અને રઘુનાથ ભાઈ માટેની ધામધૂમમાં પડ્યા હતા, એટલામાં બાપના તીવ્ર કાને બહાર એકાનો અવાજ સંભળાયો. તે સાંભળી તે ખડકી તરફ ધીમે ઉઠીને જાય છે. એટલામાં એકામાંથી એકદમ ઉતરી, કમોન કમોન કરતો મુકુંદરાય ખડકીમાં આવ્યો. તેની પાછળ બે જણા ખાખી ખમીસ, ખાખી નેકટાઈ અને ધોતિયા પહેરેલા, એક હાથમાં બિસ્તરો અને બીજા હાથમાં ટેનિસનું પ્રેસમાં દબાવેલું અને ખાખી રબરની ખોળવાળું રેકેટ લઈને ખડકીમાં પેસતા હતા. રઘુનાથે ભાઈ આવ્યો કહ્યું, પણ મુકુંદરાયનો મિત્રો તરફનો વિવેક હજી પૂરો થયો ન હતો એટલે તેણે કાંઈ જવાબ ન દીધો. અંદર આવી મુકુંદરાય ઘંટીના અવાજથી જાણે પોતે દોરી રાખેલું કોઈ ચિત્ર કોઈએ ભૂસી નાખ્યું હોય તેમ ચીડાઈને બોલ્યો, આ અત્યારે ઘંટી કોણ ચલાવે છે? ગંગાએ જરા લોટવાળા હાથ ખંખેરતા હસતે મોઢે બહાર આવી કહ્યું, ભાઈ તમારા માટે ભજીયાનો લોટ જરા દળતી હતી, મોઢું કેમ સુકાઈ ગયું છે? મુકુંદે એ જ અવાજમાં કહ્યું, પણ હજી તમે રસોઈ ન કરી, મેં તાર કર્યો હતો ને, કેટલું બધું મોડું થયું. અલ્યા એકાવાળા ટ્રંકો અંદર લાવ, આવો ને મિસ્ટર પંડિત, મિસ્ટર ચોક્સી. બંને મહેમાનો ઘંટીના અવાજથી મુકુંદરાયને આઘાત લાગેલો તેના સાક્ષી થઈ તેની સ્થિતિ વધારે કફોડી ન કરવા ખડકી બહાર સામાન લેવા પાછા ગયા હતા. તે અંદર આવી ઊભા રહ્યા. મુકુંદરાયની પૂર્વની મૂંઝવણ હજી બંધ પડી નહોતી અને તેથી અંદર બોલાવેલા મિત્રોને શું કહેવું તે તેને તરત સૂજ્યું નહીં. ખુરશી ટેબલ હોય તો મિત્રોને અંગ્રેજીમાં કહી શકાય કે કૃપા કરી તમારી બેઠક અહીં લ્યો, પણ આ તો ઓટલો, એના પર ચડવાના પગથિયા, તેમાં મિત્રોને શું કહેવું? આ ગામની અને ઘરોની રચના તેને બહુ જ અર્થવિનાની લાગી. તેના પિતા તેના આગલા પ્રશ્નોનો જવાબ ગળી જઈ તેની વિહ્વળતા કંઈક સમજી બોલ્યા, આવો ને ભાઈ, અહીં બેસવું હોય તો અહીં બેસો ખાટલા ઉપર, નહીં તો ખડકી ઉપરની મેળીએ તમારો ઉતારો રાખ્યો છે, ત્યાં સામાન મુકાવો. મુકુંદને પોતાની પ્રતિષ્ઠા સાચવી રાખવા અને મિત્રો માટેની ચીવટ બતાવવા હજી જરા વધારે પ્રશ્નો કરવાની જરૂર લાગી. ઉપર સાફ કરાવ્યું છે? ડોસાએ અતિ ભારપૂર્વક કહ્યું, રજાઓ પડી ત્યારથી બહેન એ મેળી હંમેશા સાફ કરે છે. આ ઉત્તર પણ તેને રૂચ્યો નહીં. એકાવાળાને બિસ્તરો અને ટ્રંકો ઉપર મૂકવાનું કહી તેણે ફરી પૂછ્યું, પણ ત્યારે હજી સુધી રસોઈ કેમ તૈયાર નથી થઈ? મેં આટલા માટે તો તાર કર્યો હતો. પણ ભાઈ, તાર તો હજી હમણાં આવ્યો અને ગામમાં વંચાવાનું પણ દખ. રેલવેનો તાર મૂકનાર મુસાફર પહેલાં જ વલે જ પહોંચે છે એ હકીકત સર્વ જાણે છે, પણ માણસ કોણ જાણે સાથી એમ માને છે કે મનના વેગથી હકીકતને ઉડાડી મૂકી શકાય છે. પણ હકીકત હંમેશા અર્થહીન હોય છે અને તેને નહીં સ્વીકારવાના કાર્યોને અર્થહીન કરે છે. મુકુંદે ઘણા જ વેગથી કહ્યું, અરે તાર તે કેમ મોડો આવે? મેં ઠેઠ ઝાંખરિયા જંકશનથી કર્યો હતો ને. ગંગાએ ભાઈની નિર્બળતાનો લાભ લીધા વિના જરા હસીને કહ્યું, ભાઈ એ તો અમને શી ખબર પડે, પણ તમારે જમવાનું નહીં મોડું થાય, ચાબા પીશો નાહશો ત્યાં રસોઈ તૈયાર હશે. ગંગાના હાસ્યથી મુકુંદના મનનું હાસ્યદ્વાર ખુલ્યું. જાણે વસ્તુસ્થિતિ માટે માફી માંગતો હોય તેમ પોતાના મિત્રો તરફ વળી તેણે હસીને કહ્યું, આ તો ગામડું છે, તાર કરીએ તો પણ આ સ્થિતિ. મિત્રોએ કંઈ નહીં કહી પોતાની ઉદારતા બતાવી. એટલામાં એકાવાળાએ ટ્રંકો અને બિસ્તરો મેળી પર ચડાવી દીધા હતા, એટલે ચાલો ત્યારે ઉપર જઈએ કહી તે મિત્રોને લઈ મેળી તરફ ચાલ્યો. ત્યાં એકાવાળાએ ભાડું માંગ્યું. મુકુંદે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, એની ચાંપો ચપ ચપ ઉઘાડી અને અંદરથી 1 રૂપિયો કાઢી એકાવાળા તરફ જાણે રૂપિયામાં શું છે એવા અભિનયથી ફેંક્યો. એકાવાળો રૂપિયો લઈ ચાલવા જતો હતો ત્યાં રઘુનાથ ભટ્ટે કહ્યું, કેમ ભાઈ આટલું બધું ઠરાવ્યું હતું? એકા તો 8-10 આનામાં આવે છે. મુકુંદે બેદરકારીથી જવાબ આપ્યો, અમે તો કોઈ દિવસ ભાડું ઠરાવતા જ નથી, એટલી રકમમાં પાછું શું માંગવું? એની પાસે છૂટા પણ નહીં હોય, કેમ અલ્યા છૂટા પૈસા છે? પેલો તો ના જ પાડે ને. મુકુંદે વાત બંધ કરાવવાને માટે મોઢાનો ફેરફાર કર્યો. તેના પિતા એ સમજી શક્યા નહીં. તેણે કહ્યું, એટલા પૈસા તો ઘરમાંથી પણ નીકળશે, નહીં તો બજારમાંથી પણ મળશે. મુકુંદે આખરે છેવટના ફેસલાના અવાજથી કહ્યું, કાંઈ નહીં બિચારો, ગરીબ છે. એકાવાળો આ રઘુનાથ ભટ્ટના દીકરાને સલામ ભરી ચાલતો થયો. પણ પોતાના ઘરની સ્થિતિ આમ 4-6 આના પાછા લેવા જેવી છે એ બાબત આટલી બધી ખુલ્લી રીતે ચોડાઈ તેથી મુકુંદને ઘણું માઠું લાગ્યું. પ્રયત્નથી હસતું મોં રાખી તે ઉપર ગયો. સામાન સાથે નિરર્થક હાસ્ય અને અસમાન તરફ નિરર્થક તોછડાઈ એ આધુનિકતાના લક્ષણો છે. ઉપર જઈ થોડી વાતચીત કરી પછી ચા પીધી. ચા પીધા પછી સવારના શારીરિક નિત્યક્રમો કરવાનો આ મિત્રોનો રિવાજ હતો અને આવી ટેવો પોતાની વૈયક્તિક વિશિષ્ટતા તરીકે તેઓ જાળવી રાખતા હતા અને વધારતા જતા હતા. ધીમે ધીમે ચા પી સિગરેટ પીતા પીતા મુકુંદ કોઈવાર બીજાની આપેલી સિગરેટ પીતો, પણ આજે તેના પિતાના માનમાં તેણે લેવાની ના પાડી હતી. ત્રણે જણ બહાર ગયા. ગંગાનું કહેવું અક્ષરશઃ ખરું પડ્યું. મુકુંદ અને તેના મિત્રો આવીને નાહી રહ્યા ત્યારે જમવાનું તૈયાર થઈ ગયું હતું. વૃદ્ધ રઘુનાથ જુવાનો સંકોચ ન પામે માટે પોતે પાછળથી જમવાની ઈચ્છા બતાવી અધૂરી રહેલી માળા પૂરી કરવા બેઠા. ગંગાએ પાટલા અને લોટા ભરીને તૈયાર મૂક્યા. ત્યાં ત્રણેય કોલેજિયનો બેઠા. મુકુંદે કહ્યું, ગંગા લેપીરસ. ગંગા શીરો, પૂરી અને દાળ પીરસેલી થાળીઓ બહાર લાવી. એ જોઈને જ મુકુંદનો પિત્તો ગયો. તે બોલી ઉઠ્યો, શીરો કેમ કર્યો? ગંગાએ ધીરજથી જવાબ આપ્યો, ભાઈ આજે બીજું કરવાનો વખત જ નહોતો. મુકુંદે જ એકવાર કહેલું કે શીરો તેને બહુ ભાવે છે. પણ ગંગા કુદરતી રીતે જ કળી ગઈ કે જવાબથી ભાઈની સ્થિતિ ખરાબ થશે, એટલે તે ગમ ખાઈ ગઈ. પણ મુકુંદ એમ શાંત થાય તેમ નહોતો. એનો એ જવાબ ન આપ, પૂરણપોળી કરવી હતી? ભાઈ દાળમાં હવે જ નાખી દીધો હતો, ફરી દાળ મૂકું તો ઘણી વાર થઈ જાય. અને શાક તો બિલકુલ કર્યું જ નથી, બીજું કાંઈ મળતું નહોતું. પણ ભજીયા કર્યા છે. ઉપરી અમલદાર તાબેદારનો ખુલાસો સ્વીકારતો હોય એવે અવાજે મુકુંદે કહ્યું, ઠીક ત્યારે શેના કર્યા છે? કોળાના. મુકુંદને આ અસહ્ય લાગ્યું. તેણે ચાખવા જેટલી રાહ જોઈ હોત તો તેને અને તેના મહેમાન મિત્રોને સમજાત કે શહેરના ભજીયામાંથી આ કોઈ રીતે ઉતરે એવા નહોતા. પણ તેને તો કોળાનું નામ જ ખરાબ લાગ્યું. તેનાથી મોટા અવાજે બોલી જવાયું, કોળાના તે કાંઈ ભજીયા કહેવાય? ગંગાને ઘણું ઓછું આવ્યું. તેણે કાંઈ જવાબ ન આપ્યો. મુકુંદને પણ પોતાની પ્રતિષ્ઠા માટે એ જ જોઈતું હતું. બહેનના સામું પણ મુકુંદે જોયું નહીં. તેણે થોડીવાર રોષભર્યા મોંએ ખાધા કર્યું અને પછી મિત્રો સાથે શહેરની સિનેમા પાર્ટીઓ વગેરેની વાતો કાઢી તેમનું મનોરંજન કરવા માંડ્યું. મુકુંદરાયને અંગ્રેજી ભણેલા તરીકે સ્ત્રી માટે માન પણ ન હોય એ વાંચનાર કદાચ માનવા તૈયાર નહીં હોય. પણ હું એમ ક્યાં કહું છું, મેં તો પહેલેથી જ જણાવ્યું છે કે મુકુંદરાયને સ્ત્રીઓ માટે માન હતું. સ્ત્રીઓ તરફ ઘણો સારો આદરભાવ રાખવા માટે તેના મિત્રો તેના તરફ આદરભાવ રાખતા હતા. પણ સ્ત્રીઓ એટલે કઈ સ્ત્રીઓ? જેમના તરફ સ્ત્રીભાવ થઈ શકે તે સ્ત્રીઓ. સ્ત્રીઓનો એક અર્થ પત્ની પણ થાય છે. ઘણીવાર અનેક અર્થોમાંથી એક જ અર્થ હૃદયમાં અને કાર્યમાં ઉતારવા પામે છે. સવારે ટપાલ સંબંધી થયેલ વાતચીત મુકુંદને કહેવાને રઘુનાથ ઘણા વખતથી રાહ જોતા હતા, પણ તેમને વાતનું સુખ મળતું નહોતું. છતાં ધીમેથી વાત કાઢવા તેમણે કહ્યું, કેમ હવે તો આરામ લેશો ખરું ને? મુકુંદે ટૂંકમાં હા કહી રઘુનાથે આગળ ચલાવ્યું, પછી જરા આ ભાઈઓને ગામ દેખાડજો, પેલી તળાવની પાળ ઉપરની દેરી બતાવજો, તેમાં શિલાલેખ છે તે બતાવજો. મુકુંદને ગામડાની વાત જ કાપી નાખવી હતી. તે કહે, હવે એમાં તે શું જોવું છે? ડોસા ત્યાં પણ પાછા પડ્યા, તો પણ આગળ બોલ્યા, તો પણ જરા નમતે પહોરે કસડચંદને ત્યાં જજો, તેઓ સંભાળતા હતા તમને અને કહેતા હતા કે આ વખતે તો ભાઈની પાસે ટપાલની અરજી જરૂર કરાવી છે. આ બધી ક્ષુલક બાબતોથી વળી મુકુંદને માઠું લાગ્યું. તેણે જવાબ આપ્યો, તે આમ કોલેજમાં ખૂબ કામ કરીને થાકીને આવ્યા હોઈએ, ત્યાં વળી અરજી ક્યાં લખવા જઈએ? અને આમ કહેતા માથાની બાબરી આંખ પર સરી આવતી હતી તેને જગાએ પાછી ફેંકવા તેણે મોઢું ત્રાસું ઉછાળ્યું. તેથી તેના મનના અને વાણીના ઉછાછડાપણાનો એ બરાબર ઉચિત અભિનય થઈ રહ્યો. તેના બાપે બોલવું બંધ કર્યું. ત્રણેય જણા મેળીએ સુવા ગયા. મિસ્ટર પંડિત અને ચોકસી તો ઊંઘી ગયા, પણ મુકુંદને ઊંઘ ન આવી. તેનું ચિત્ત વિચારે ચડ્યું. ડોસાએ મારી બધી પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવ્યું. હવે આ ચોકસીને પંડિત એમ જ માનશે કે હું ગરીબ છું? કોલેજમાં બધે કહી દેશે. મેં નિશાની કરી તોય એકાવાળાની વાત પડતી ન મૂકી. હું કોલેજમાં કેટલી કરકસર કરું છું તે એ સમજતા જ નથી. મિસ્ટર દલાલ 25 રૂપિયાનું રેકેટ વાપરે છે અને હું 8 રૂપિયાનું વાપરું છું. તેથી જ હું તે દિવસે ટુર્નામેન્ટમાં હારી ગયો. છતાં સ્ટાઇલ તો મારી જ વખણાઈ. કલેક્ટરે અને તેની પત્નીએ મારું નામ પૂછ્યું હતું. હવે આમ ક્યાં સુધી સહન કરું? ક્યાં સુધી માન રાખવું? હવે મારે ડોસા સાથે ચોખવટ કરવી જ જોઈએ. માન રાખવું એ મનની નબળાઈ છે. મુકુંદ મિત્રો જાગે નહીં એમ બાપને કહેવાનો નિશ્ચય કરી ઉઠ્યો. રઘુનાથ પાસે ગયો. મુકુંદની વર્તણૂકથી એમને માઠું લાગ્યું અને રૂચિ નથી એમ કહી તે જમ્યા પણ નહોતા. અત્યારે ઉદાસ થઈને તે થાકીને જરા આડે પડખે થયા હતા. જરા સડવડાટ સાંભળતા જ આંખ ઉઘાડી મુકુંદને જોઈ તેઓ બેઠા થયા. મુકુંદ પાસે બેઠો પણ કોણ જાણે, તેના મિત્રો અને કોલેજનું વાતાવરણ નહોતું તેથી કે પિતા પાસે છૂટ લેવાની ટેવ નહીં તેથી તે વાત શરૂ કરી શક્યો નહીં. તેણે ફરી સબળ થવાનો નિશ્ચય કર્યો અને કૃત્રિમ વેગ અને બળથી તે બોલવા માંડ્યો. પણ આથી તેના બોલવામાં કાંઈ મર્યાદા કે ઢંગધડો કેમ ક્રમ કે વિચાર સંકલના પણ રહ્યા નહીં. આવું હું ક્યાં સુધી સહન કરી શકું? તમે મારી પ્રતિષ્ઠા મારા ભાઈબંધોના દેખતા ખોરાવી છે. મારે રેકેટ વગર ચલાવવું પડે છે. તમે નકામો લોભ બહુ કરો છો. હું તમારી આમાન્યા ક્યાં સુધી રાખું? વગેરે જેમ આવે તેમ બોલી ગયો. રઘુનાથ પોતાની ટેવ પ્રમાણે ચૂપ જ રહ્યા. ફરી મુકુંદને સમજાયું કે હવે શું કરવું, પણ એટલે આવ્યા પછી વાત પૂરી કર્યા સિવાય ઉપાય નહોતો. તેણે ફરી બળનો નિશ્ચય કર્યો અને પૂછ્યું, ત્યારે શું કહો છો? રઘુનાથ ખિન્ન પણ શાંત વદને બોલ્યા, શેનું? આ પૈસામાં હેરાન થાવ છું તેનું. પણ પૈસા તો છે તેટલા મોકલું છું, બીજા ક્યાંથી કાઢું? મુકુંદને તો હવે વાત ઠેઠ પહોંચાડવી હતી. તેણે કહ્યું, તો ખેતરો વેચી નાખો. હું મારા અભ્યાસ ખાતર ગમે તેટલો આત્મભોગ આપવા તૈયાર છું, પણ ખેતરો એમ વેચી દઈએ તો ગંગાનું શું થાય? મુકુંદને એક ક્ષણમાં અનેક વિચાર આવી ગયા. વિધવા વિવાહ નહીં કરવાના અનેક અનિષ્ટ પરિણામો ઉપરાંત તેને બીજા ઘણા દેખાયા. આ ઉપાય પિતાને સમજાવવાનું તેને મન થઈ ગયું, પણ જીભ ન ઉપડી. બધા વિચારો સંકેલીને તેણે એટલું જ કહ્યું, ગંગાની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે બરાબર ખર્ચ કરીએ તો મારે ઓળખાણ પીછાણ થાય અને ભવિષ્યમાં તેથી ફાયદો થાય. ગંગાનો નિભાવ તો તેથી સહેજમાં થઈ જશે. તેના પિતાએ તેને જવાબ ન આપ્યો. મુકુંદ મોટો થઈને કમાય એ એમને એટલું બધું અસંભવિત ન લાગ્યું, પણ કમાઈને બહેનને નિભાવે એ અસંભવિત લાગ્યું. મુકુંદ કોલેજમાં કેવા ખર્ચ કરે છે અને બીજા તેને કયા કયા કરવા છે તે જાણતા નહોતા, પણ મુકુંદે આજ સુધી સારા રેકેટ, સારા જોડા, કોટ, પેન્ટ, જાત જાતના કોલર, ટાઈ, હેટ વગેરે લેવાના અનેક મનસૂબા કરીને અંતરમાં સંઘરી રાખ્યા હતા. તેનો ભાવ તેના મોં પર શું જાણે સાથી રઘુનાથ કડી ગયા. તેમને સમજાયું કે મુકુંદની કમાણીમાં ગંગાનો સમાસ થવાનો નથી અને એક દીર્ઘ નિશ્વાસ નાખી તે માત્ર એટલું જ બોલ્યા, એમ ન થાય. મુકુંદ હજી પણ બળનું આવાહન કરત, પણ શું કહેવું તે સૂજ્યું નહીં તેથી ઠીક ત્યારે કહીને ઉઠ્યો. છેલ્લા શબ્દો બોલતા તેણે ફરી મોઢું ત્રાંસું ઉછાળ્યું અને ઉપર ગયો. ગંગાએ આ વાત બીજા ઓરડામાં રહી સાંભળી હતી અને તેને ઘણું માઠું લાગ્યું હતું, પણ મનનો ભાવ દબાવી તે નિત્યને સમયે પાણી ભરવા ઉઠી. આજે પાણી વધારે વર્યું હતું તેથી તે બે હાંડા લઈ પાણી ભરવા નીકળી અને મોઢું ન દેખાય માટે એકદમ પસાર થઈ ગઈ. તેને જોઈ રઘુનાથ સ્વાભાવિક રીતે જ ઉઠ્યા અને બારણામાં જઈ કહ્યું, ગંગા બે હાંડા શા માટે લે છે? બહુ પાણી જોઈએ તો પૈસા દઈ મંગાવો, આ તો નાનો હાંડો છે, એમ કહેતા તો તે ખડકી બહાર દૂર ચાલી ગઈ. મુકુંદ મેડી ઉપર આવી ટ્રેનમાં લીધેલું પેપર ખાલી વાંચવા માંડ્યો હતો. થોડી વારે તેના મિત્રો જાગ્યા. કેમ, ચા કરીશું? કહી તેણે ચા કરવા શરૂઆત કરી. મિત્રોએ હવે કંઈક પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. મુકુંદની નાત, જાત, તેના ભાંડું વગેરેથી શરૂ થઈ વાત આગળ ચાલવા માંડી. ચાની આશાથી તેમનામાં ઉત્સાહ આવ્યો હતો અને તે ઉત્સાહમાં મુકુંદ સ્ટવને જોરથી પંપ કરતો જતો હતો અને બધા ઊંચે સાદે વાતો કરતા હતા. ત્યાં ગંગા પાણી ભરીને આવી. ખડકીમાં બંને હાંડા સાથે પેસાઈ તેમ નહોતું તેથી ઉપલો હાંડો ઉતારવા તેણે મુકુંદને સાથ કર્યો. મુકુંદે તે સાંભળ્યો નહીં, પણ તેના પિતા ગંગાના જ વિચારો કરતા હતા. તે ખડકીએ આવી પહોંચ્યા. હાંડો ઉતારતા દરમિયાન તેમણે ઉપરથી મુકુંદના કેટલાક તૂટક વાક્યો સાંભળ્યા. અને અંગ્રેજી શબ્દોની વચ્ચે વચ્ચે નાત, વિધવા વિવાહ, ગંગા, કેળવણી વગેરે શબ્દો આવતા હતા. રઘુનાથ અને ગંગા બંને મુકુંદે બપોરે કરેલી વાત ઉપરથી એટલું સમજી ગયા કે મુકુંદ ઘર, ગંગા, પોતા સિવાય સર્વને વિશે ઘણું જ અપમાનકારક બોલતો હતો. બંને બોલ્યા વિના ઘરમાં ગયા. સાંજના 5 વાગે મુકુંદ ગામમાં જઈ એકો કરી લાવ્યો. એકાવાળા પાસે સામાન એકામાં મુકાવી ઓટલા પાસે ઊભો રહી બોલ્યો, મારા મિત્રો જાય છે, તેમને મૂકવા હું સ્ટેશન સુધી જાઉં છું. સાંજે મારે જમવું નથી, મારી રાહ ન જોશો. જવાબની રાહ જોયા વિના હાથમાં લાકડી ફેરવતો તે મિત્રોની સાથે ચાલ્યો. ઘરમાં સર્વત્ર સુનકાર થઈ રહ્યો. કોઈ મોટું તોફાન આવે, અનેક વહાણો ફાડી તોડી ડુબાડી પસાર થઈ જાય અને પછી દરિયામાં શાંતિ ફેલાય તેવી શાંતિ ઘરમાં ફેલાઈ રહી. રઘુનાથને ઘણીવાર ઉદાસીનતા થઈ આવતી ત્યારે થોડા સમયની શાંતિથી જ તે સ્વસ્થ થતા તે ગંગા જાણતી હતી માટે તે કશું બોલી નહીં. ઠેઠ રાત પડવા આવી ત્યારે તેણે ધીમે રહી કહ્યું, બાપુ જમવા ઉઠો ને, તમે સવારના જમ્યા નથી. પણ આજની ઉદાસીનતા હજી ઉતરી નહોતી. ગંગા પિતાની પાસે આવીને બેસી રહી પણ રઘુનાથ કશું જ બોલ્યા નહીં, કોઈ એક જ બિંદુ ઉપર નજર કરી બેસી રહ્યા. ગંગાને લાગ્યું કે ડોસાના મનનો ઉભરો વાત કરાવ્યા વિના સમસે નહીં. તેણે કહ્યું, તમે એમાં દિલગીરી શું થાઓ છો? તેણે તાર મોકલ્યો છતાં રસોઈ બરાબર ન કરાઈ તેથી ભાઈ ઘણા ચીડાઈ ગયા, તેમાં તમે શા માટે દિલગીરી થાઓ છો? ડોસા છતાં પણ શાંત જ રહ્યા, નજર પણ ન ખસેડી. વસ્તુસ્થિતિનો વધારે મર્મ ભાગ ખોલવાની જરૂર જણાઈ. ગંગાએ કહ્યું, તમે મારી આટલી બધી ચિંતા શા માટે કરો છો? હું કાંઈ અશક્ત કે નિરાધાર નથી થઈ ગઈ, અને મારે ભાઈ જેવો ભાઈ છે. ડોસાએ નજર ફેરવ્યા વિના જ જાણે હજી મનમાં જ વિચાર કરતા હોય તેમ કહ્યું, એ હવે આપણો નથી રહ્યો. ડોસા બોલવા માંડ્યા તેથી ઉત્સાહમાં આવી ગંગાએ કહ્યું, હવે એવું તો હોય. ડોસાએ ફરીથી કહ્યું, હા એ આપણો ન હોય એ ગયો જ સમજો. એ વખતે બહાર ઓટલા પરથી અવાજ આવ્યો, એ મુકુંદ ગયો છે. મુકુંદે પોતાના જેવા સુધરેલ માણસને કોઈ મિત્ર નહીં, કોઈ વિનોદનું સાધન નહીં, એવી સ્થિતિમાં ગામડામાં કેવી મુશ્કેલી પડે છે તે ઘણી જ નિખાલસતાથી મિત્રોને રસ્તે કહ્યું, અને મિત્રોએ તેને સામાન વિના પણ સાથે આવવા આગ્રહ કર્યાથી તે ટ્રેનમાં જ તેમની સાથે ચાલ્યો ગયેલો. તેણે એકાવાળા સાથે કહેવડાવ્યું હતું કે પોતે ગયો છે. તે સંદેશો એકાવાળાએ બરાબર રઘુનાથ ભટ્ટને ત્યાં પહોંચાડ્યો. એકાવાળાનું વાક્ય પ્રસ્તુત વાતચીતમાં એવું મળી ગયું કે રઘુનાથ કે ગંગાને કશું પૂછવાનું રહ્યું નહીં. ગંગાએ જોયું કે હવે દલીલને અવકાશ નથી. તેણે પિતાને વધારે શાંતિનો સમય આપવા પથારી વગેરે કેટલું ઘરનું કામ કર્યું. તે ફરી રઘુનાથની પાસે બેઠી. આ વખત રઘુનાથ જ પહેલા બોલ્યા, આપણે અંબાજી ગયા હતા તે યાદ છે? ત્યાંથી કુંભારિયાના દેરા જોવા ગયેલા તે તને યાદ છે? હા, એ દેરા વિમળસાએ બંધાવેલા. એમ કે? એ વિમળસા અંબાજીનો ભક્ત હતો. પિતા સ્વસ્થ થતા જાય છે એમ ગંગા માની ગંગાનો ઉત્સાહ વધતો જતો હતો અને તે સરળ ઉત્સાહથી હોંકારો દેવા લાગી. તે એકવાર અંબાજી દર્શન કરવા જતો હતો, રસ્તામાં એક મોટી વાવ આવી, તેમાં તે પાણી પીવા ગયો. વાવના પગથિયા પર વણઝારો બેઠો હતો, તેણે પાણીનો પૈસો માંગ્યો. વિમળસાએ સેનો એમ પૂછ્યું. વણઝારાએ વાવનો શિલાલેખ બતાવી કહ્યું કે આ વાવ બાંધનાર પીથો મારો દાદો થાય. અમારી સ્થિતિ બગડી ગઈ એટલે હું મારી બાપુ કી વાવ પર લાગો લેવા આવ્યો છું. વિમળસાને થયું કે મેં આવા દેરા બંધાવ્યા પણ મારી પછવાડે કપૂત જાગે તો મારા દેરાની આવી દશા થાય. ગંગાનો હોકારો શિથિલ પડતો ગયો. પછી અંબાજી પાસે ગયો. તેણે અંબાજી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, બેટા માંગ માંગ. વિમળસાએ કહ્યું, માજી બીજું કાંઈ ન માંગું, માંગું એક નખોદ. હવે ગંગાનો હોકારો નિશ્વાસ જેવો થઈ ગયો હતો. બીજી વાર કહ્યું, માંગ માંગ. ફરી વાર પણ નખોદ માંગ્યું. ત્રીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પણ નખોદ માંગ્યું. ડોસા ફરી નીરવ શાંતિમાં પડ્યા. આખા ઘરમાં મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી.